એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિજ્ઞાનની દુનિયામાં જઈશું જે આમ તો પડદા પાછળ રહે છે, પણ આપણા સ્વાસ્થ્યના સૌથી મોટા નિર્ણયોને આકાર આપે છે.
હા, અને આ વિષય છે રોગશાસ્ત્ર, એટલે કે એપિડેમિયોલોજી.
બરાબર. જ્યારે પણ આપણે સાંભળીએ છીએ કે આ ખાવાથી હૃદય મજબૂત બને છે કે પછી આ રસી જરૂરી છે, તો એની પાછળની જે વૈજ્ઞાનિક જાસૂસી છે ને, તે આ જ ક્ષેત્ર કરે છે.
તમે જાસૂસી શબ્દ વાપર્યો એ મને બહુ ગમ્યો, કારણ કે આ વિજ્ઞાન ખરેખર એક જાસૂસની જેમ જ કામ કરે છે. તે કોઈ એક બીમાર વ્યક્તિ પર નહીં, પણ આખા સમાજમાં, આખી વસ્તીમાં ફેલાયેલી બીમારીની પેટર્ન પર નજર રાખે છે અને સવાલ પૂછે છે, આવું કેમ થઈ રહ્યું છે?
અને એ સમજવું પણ જરૂરી છે કે આ માત્ર કોરોના જેવી મહામારીઓ માટે નથી.
ના, જરાય નહીં. આ તો વસ્તીના સ્વાસ્થ્યને સમજવાની એક આખી વિચારવાની રીત છે. અને આજની આપણી ચર્ચા રોડોલ્ફો સારાચીના પુસ્તક એપિડેમિયોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર આધારિત છે, જે આ જાસૂસીની દુનિયાના દરવાજા આપણા માટે ખોલે છે.
તો ચાલો આ ચર્ચા શરૂ કરીએ લેખકથી જ. રોડોલ્ફો સારાચી કોણ હતા અને આપણે એમની વાત શા માટે ગંભીરતાથી લેવી જોઈએ?
રોડોલ્ફો સારાચી એક ખૂબ જ પ્રખ્યાત ઇટાલિયન રોગશાસ્ત્રી અને કેન્સર સંશોધક હતા, પણ એમની ઓળખ માત્ર આટલી જ નથી. એમની વિશ્વસનીયતા એ વાતમાં છે કે એમણે વૈશ્વિક સ્તરે કામ કર્યું છે. તેઓ ઇટાલીની નેશનલ રિસર્ચ કાઉન્સિલમાં તો હતા જ, પણ એનાથી પણ વધુ મહત્વનું, તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOની જે કેન્સર એજન્સી છે,
IARC, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર,
હા બરાબર, એના એક મુખ્ય વિભાગના તેઓ વડા હતા.
ઓ, આનો સીધો અર્થ એ થયો કે એમના સંશોધનો માત્ર પુસ્તકો કે લેબોરેટરીમાં જ નથી રહ્યા, પણ દુનિયાભરની સ્વાસ્થ્ય નીતિઓ પર એની સીધી અસર પડી છે.
બિલકુલ. તેઓ માત્ર આંકડાના ખેલાડી નહોતા, પણ એક વિચારક હતા. એમને ખબર હતી કે વિજ્ઞાન કેટલું શક્તિશાળી છે, પણ સાથે સાથે એની મર્યાદાઓ શું છે એના વિશે પણ તેઓ એટલા જ સ્પષ્ટ હતા. એટલે જ એમનું પુસ્તક આપણને ખાલી માહિતી નથી આપતું,
પણ વિચારવાની એક નવી રીત આપે છે.
એકદમ.
તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું આ કોઈ મેડિકલના વિદ્યાર્થીઓ માટેની ટેક્સ્ટબુક છે?
ના, જરાય નહીં. બલકે એનો ઉદ્દેશ્ય બિલકુલ ઊંધો છે. સારાચીનો પ્રયાસ રોગશાસ્ત્રને આમ લેબમાંથી બહાર કાઢીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો છે.
એક માર્ગદર્શિકા જેવું?
હા, એક વૈચારિક માર્ગદર્શિકા. એમનો હેતુ આપણને બધાને એક રોગશાસ્ત્રીય માનસિકતા આપવાનો છે.
રોગશાસ્ત્રીય માનસિકતા, આ શબ્દ થોડો ભારે લાગે છે. એનો સરળ અર્થ શું થાય?
એનો બહુ સરળ અર્થ છે, એક વૈજ્ઞાનિકની જેમ થોડા શંકાશીલ બનવું. જ્યારે પણ તમે અખબારમાં કોઈ હેલ્થ ટીપ વાંચો કે વોટ્સએપ પર કોઈ ઘરગથ્થુ ઉપચારનો મેસેજ જુઓ,
જે રોજ આવતા હોય છે,
હા રોજ, તો તરત જ માની લેવાને બદલે સવાલ પૂછતા શીખો. આ પુસ્તક આપણને એ સવાલો પૂછવા માટેના સાધનો આપે છે.
અને તેની શરૂઆત પણ બહુ રસપ્રદ રીતે થાય છે.
હા, લંડનમાં કોલેરાના પ્રકોપની એક રોમાંચક જાસૂસી વાર્તાથી, અને ત્યાંથી તે આપણને રોગોના કારણો શોધવાની આધુનિક પદ્ધતિઓ સુધી લઈ જાય છે. સારાચીનું માનવું છે કે આ સમજ 21મી સદીના કોઈપણ જાણકાર નાગરિક માટે અનિવાર્ય છે.
તો ચાલો એ જાસૂસી વાર્તાથી શરૂઆત કરીએ. મને લાગે છે કે પુસ્તકનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે એક ડોક્ટર અને એક રોગશાસ્ત્રી વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવે છે. ડોક્ટર પૂછે, આ દર્દીને શું થયું છે? પણ રોગશાસ્ત્રી શું પૂછે, આખા વિસ્તારમાં રોગ કેમ ફેલાઈ રહ્યો છે?
અને આ તફાવતને સમજાવવા માટે ડોક્ટર જ્હોન સ્નોની 1854ની વાર્તા શ્રેષ્ઠ છે. વિચારો, એ સમયનું લંડન જ્યાં કોલેરા એક ભયંકર આતંક હતો,
અને કોઈને ખબર નહોતી કે એ ફેલાય છે કેવી રીતે.
લોકો એવું માનતા કે એ ખરાબ હવાથી, મિયાઝમાંથી ફેલાય છે.
પણ ડોક્ટર સ્નોને આ વાત ગળે નહોતી ઉતરતી. એમણે કંઈક સાવ અલગ જ કર્યું, કોઈ માઇક્રોસ્કોપનો ઉપયોગ નહીં,
પણ એક નકશાનો ઉપયોગ કર્યો.
હા,
એમણે કોલેરાથી થયેલા દરેક મૃત્યુના સ્થળને નકશા પર ટાંકવાનું શરૂ કર્યું, અને ધીમે ધીમે, ખબર છે, એક પેટર્ન દેખાવા લાગી.
શું પેટર્ન હતી?
મોટાભાગના મૃત્યુ એક ચોક્કસ વિસ્તારમાં બ્રોડ સ્ટ્રીટ પર આવેલા એક જ પાણીના પંપની આસપાસ થઈ રહ્યા હતા. આ એક બહુ મોટો સંકેત હતો.
પણ આ તો માત્ર એક અવલોકન હતું. આને સાબિત કેવી રીતે કર્યું એમણે?
સરખાવણી કરીને. એમણે જોયું કે નજીકમાં જ એક દારૂની ભઠ્ઠી હતી, ત્યાં કામદારો પાણીને બદલે બિયર પીતા હતા. ત્યાં એક પણ મૃત્યુ નહોતું થયું.
ઓહ, રસપ્રદ.
પછી એમણે એવા લોકોના કેસ પણ તપાસ્યા જેઓ દૂર રહેતા હતા પણ ખાસ એ જ પંપનું પાણી ભરાવીને પીતા હતા, અને એમને પણ કોલેરા થયો હતો.
એટલે બધા પુરાવા એક જ દિશામાં ઇશારો કરી રહ્યા હતા.
હા, કે પેલો પાણીનો પંપ જ ગુનેગાર હતો. એમણે સત્તાવાળાઓને માંડ માંડ મનાવીને પંપનું હેન્ડલ કઢાવી નાખ્યું, અને થોડા જ દિવસોમાં રોગચાળો કાબૂમાં આવી ગયો.
આ તો કમાલ છે. મતલબ કે જીવાણુના સિદ્ધાંતની શોધ થયાના વર્ષો પહેલા માત્ર ડેટા, નકશા અને તર્કથી આટલી મોટી જીત મેળવી શકાય.
બિલકુલ. અને આ વાર્તા આપણને રોગશાસ્ત્રના બે મૂળભૂત સાધનો સુધી લઈ જાય છે, માપન અને સરખામણી.
માપન કેવી રીતે?
માપન માટે બે મુખ્ય ખ્યાલો છે. પહેલો છે વ્યાપ, પ્રેવેલન્સ, એટલે કે કોઈ ચોક્કસ સમય વસ્તીમાં કુલ કેટલા લોકો બીમાર છે. આ એક સ્થિર ફોટોગ્રાફ જેવું છે.
અને બીજો?
બીજો છે ઘટના દર, ઇન્સિડન્સ, એટલે કે ચોક્કસ સમયગાળામાં બીમારીના નવા કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે. આ એક વિડિયો જેવું છે જે રોગના ફેલાવાની ગતિ બતાવે છે.
આને સમજવા માટે કોઈ સરળ ઉદાહરણ આપી શકું?
જરૂર. ધારો કે એક બાથટબ આપણી વસ્તી છે.
ઓકે.
એમાં અત્યારે જેટલું પાણી ભરેલું છે તે છે વ્યાપ, અને નળમાંથી જે ગતિથી નવું પાણી પડી રહ્યું છે તે છે ઘટના દર.
વાહ, આ બાથટબનું ઉદાહરણ તો એકદમ સ્પષ્ટ છે. જો રોગચાળો રોકવો હોય તો માત્ર બાથટબ ખાલી નથી કરવાનું, પણ નળને પણ ધીમો પાડવો પડશે.
બરાબર પકડ્યું.
તો આપણી પાસે આંકડા આવી ગયા, પણ આ આંકડા પાછળનું કારણ કેવી રીતે શોધવું? મતલબ નળ આટલો ઝડપથી કેમ વહી રહ્યો છે એ જાણવા માટે વૈજ્ઞાનિકો કેવી જાસૂસી કરે છે?
એના માટે મુખ્યત્વે બે પ્રકારના અવલોકનાત્મક અભ્યાસો થાય છે. પહેલો છે કોહોર્ટ સ્ટડી.
એમાં શું હોય?
આમાં સંશોધકો લોકોના એક મોટા સમૂહને, જેને કોહોર્ટ કહેવાય, એને પસંદ કરે છે અને પછી દાયકાઓ સુધી એમના સ્વાસ્થ્ય પર નજર રાખે છે, જાણે ભવિષ્યમાં જોવાનો પ્રયાસ.
આનું કોઈ પ્રખ્યાત ઉદાહરણ છે?
હા, બ્રિટિશ ડોક્ટર સ્ટડી આનું ક્લાસિક ઉદાહરણ છે. 1950ના દાયકામાં એમણે લગભગ 40,000 બ્રિટિશ ડોક્ટરોને અનુસરવાનું શરૂ કર્યું.
ઓકે. અને એમાંથી કેટલાક ધૂમ્રપાન કરતા હતા, કેટલાક નહીં?
બરાબર. અને દાયકાઓ પછી પરિણામોએ સ્પષ્ટપણે સાબિત કરી દીધું કે ધૂમ્રપાન કરનારાઓમાં ફેફસાના કેન્સરથી મૃત્યુનું જોખમ અનેક ગણું વધારે હતું. આ એક અભ્યાસે ઇતિહાસ બદલી નાખ્યો.
એટલે આમાં આપણે ભવિષ્યમાં જોઈએ છીએ, તો બીજા પ્રકારના અભ્યાસમાં ભૂતકાળમાં જોતા હશું?
એકદમ સાચું. બીજા પ્રકારને કેસ કંટ્રોલ સ્ટડી કહે છે. આમાં સંશોધકો એવા લોકોથી શરૂઆત કરે છે જેમને રોગ થઈ ચૂક્યો છે,
જેને કેસ કહીશું.
હા, અને એમની સરખામણી એવા લોકો સાથે કરે છે જેઓ સ્વસ્થ છે, એટલે કે કંટ્રોલ. પછી તેઓ બંનેના ભૂતકાળમાં જઈને તપાસે છે કે બંનેની જીવનશૈલીમાં કયા પરિબળો અલગ હતા.
પણ આ બંને પદ્ધતિઓમાં એક મોટો પડકાર છે જેના વિશે પુસ્તકમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.
હા, અને તે આખા વિજ્ઞાનનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે. સંબંધનો અર્થ હંમેશા કારણ નથી હોતો. કોરિલેશન ડઝ નોટ ઇમ્પ્લાય કોઝેશન.
આ એક એવી ભૂલ છે જે આપણે બધા રોજે રોજ કરીએ છીએ. બે વસ્તુઓને સાથે થતી જોઈએ અને તરત જ માની લઈએ કે એકને કારણે બીજી થાય છે.
પુસ્તકમાં કોફી અને હૃદયરોગનું સરસ ઉદાહરણ છે. શરૂઆતના 1100માં એવું દેખાયું કે જે લોકો વધુ કોફી પીએ છે એમને હૃદયરોગનું જોખમ વધારે છે.
તો શું કોફી ખરાબ છે?
ના, આ એક ભ્રમ હતો. ઊંડી તપાસ કરતા ખબર પડી કે તે જમાનામાં જે લોકો કોફી પીતા હતા તેઓ ધૂમ્રપાન પણ વધુ કરતા હતા. હૃદયરોગનું અસલી કારણ કોફી નહીં પણ ધૂમ્રપાન હતું. અહીં ધૂમ્રપાન એક કન્ફાઉન્ડિંગ પરિબળ હતું.
એક મિનિટ, કન્ફાઉન્ડિંગ શબ્દ થોડો અઘરો છે. તો એનો સીધો અર્થ એ થયો કે કોઈ ત્રીજી છુપાયેલી વસ્તુ છે જે આખો ખેલ બગાડી રહી છે.
બરાબર. આ છુપાયેલા ગુનેગારને શોધવો એ જ રોગશાસ્ત્રીનું અસલી કામ છે. અને આ સમસ્યાને દૂર કરવા માટે જ એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ પદ્ધતિ બનાવવામાં આવી છે.
કઈ પદ્ધતિ?
એને કહેવાય છે રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ, એટલે કે RCT.
આ કેવી રીતે કામ કરે છે?
આ એક પ્રયોગ છે. આમાં લોકોને રેન્ડમલી બે જૂથોમાં વહેંચવામાં આવે છે. એક જૂથને નવી દવા કે સારવાર અપાય છે અને બીજા કંટ્રોલ જૂથને જૂની સારવાર અથવા પ્લેસીબો.
પ્લેસીબો એટલે દેખાવમાં દવા જેવી પણ નિષ્ક્રિય ગોળી.
હા, કારણ કે લોકોને રેન્ડમલી વહેંચવામાં આવ્યા છે, તેથી બંને જૂથો લગભગ દરેક રીતે સરખા હોય છે. એટલે અભ્યાસના અંતે જે પણ તફાવત દેખાય તે માત્ર ને માત્ર નવી સારવારને કારણે જ હોઈ શકે છે. બધી નવી દવાઓ અને રસીઓ આ જ કસોટીમાંથી પસાર થાય છે.
પણ મને એક પ્રશ્ન થાય છે, દરેક વખતે આવો મોટો અને મોઘો પ્રયોગ કરવો તો શક્ય નથી? જેમ કે આપણે ધૂમ્રપાનની અસર જાણવા માટે લોકોને રેન્ડમલી સિગારેટ પીવાનું તો ન કહી શકીએ.
સાચો સવાલ છે, એ નૈતિક રીતે ખોટું છે.
તો આવા કિસ્સામાં કારણભૂતતા કેવી રીતે નક્કી થાય છે?
અહીં જ વૈજ્ઞાનિક તર્કની અસલી કસોટી થાય છે. લેખક બ્રેડફોર્ડ હિલ માપદંડનો પરિચય આપે છે. આ કોઈ ગણિતનું સૂત્ર નથી, પણ પુરાવાને તોલવા માટેનું એક માળખું છે.
એટલે આ કોઈ ચેકલિસ્ટ નથી, પણ એક પ્રકારની વકીલ જેવી દલીલોનું લિસ્ટ છે.
બિલકુલ. જેમ કે પહેલી દલીલ છે જોડાણની મજબૂતાઈ. ધૂમ્રપાનના કિસ્સામાં જોખમ 20 ગણું વધી જાય છે. આટલો મોટો સંબંધ સંયોગનો હોઈ શકે.
અને બીજી દલીલ છે ડોસ રિસ્પોન્સ.
હા,
આ તો સાવ સામાન્ય બુદ્ધિની વાત થઈ. તમે જેટલું વધુ જોખમી કામ કરશો, પરિણામ એટલું જ ખરાબ આવશે. વધુ સિગારેટ, વધુ જોખમ, સીધી વાત છે.
એકદમ. અને ત્રીજી દલીલ છે કાળાનું ક્રમ, એટલે કે કારણ હંમેશા અસર પહેલાં આવવું જોઈએ. આ બધા માપદંડોને સાથે રાખીને જુદા જુદા અભ્યાસોના પુરાવા ભેડા કરીને વૈજ્ઞાનિકો એક નિષ્કર્ષ પર પહોંચે છે.
આપણે આ બધી પદ્ધતિઓ વિશે વાત કરી, પણ જો આપણે એક ડગલું પાછળ હટીને જોઈએ તો આ બધી મહેનતનો મોટો હેતુ શું છે? પુસ્તક આ વિશે શું કહે છે?
પુસ્તક ત્રણ મુખ્ય સંદેશાઓ પર ભાર મૂકે છે. પહેલો, જેમ તમે શરૂઆતમાં કહ્યું, વસ્તી સ્તરની વિચારસરણીની શક્તિ. જ્યારે આપણે લાખો લોકોના ડેટાને જોઈએ છીએ ત્યારે એવી પેટર્ન દેખાય છે જે ક્યારે એકલા દર્દીમાં ન દેખાય. ભારતના કયા રાજ્યમાં મેલેરિયા વધુ છે અને ક્યાં ડાયાબિટીઝ, એ આ દ્રષ્ટિકોણથી જ સમજી શકાય છે.
અને બીજો મુખ્ય વિષય મને ખૂબ ગમ્યો, કારણભૂતતા જટિલ છે. આજકાલના મોટાભાગના રોગોનું કોઈ એક કારણ નથી.
બરાબર. હૃદય રોગ કોઈ એક જીવાણુથી નથી થતો.
એ તો આપણા જનીનો, આપણી જીવનશૈલી, તણાવ, પર્યાવરણ, આ બધા વચ્ચેની એક જટિલ રમતનું પરિણામ છે. અને આ આપણને શીખવે છે કે સ્વાસ્થ્ય માટે કોઈ એક જાદુઈ ઉપાય નથી.
અને આજ વાત ત્રીજા અને સૌથી મહત્વના સંદેશ તરફ લઈ જાય છે. આ વિજ્ઞાન રોગથામ માટેનું એક શક્તિશાળી સાધન છે.
એનો અંતિમ ઉદ્દેશ રોગ થયા પછી તેની સારવાર કરવાનો નથી, પણ તેને થતો અટકાવવાનો છે.
એકદમ. સીટ બેલ્ટના કાયદાથી લઈને પોલિયો રસીકરણ અભિયાન સુધી આ બધી સફળતા પાછળ રોગશાસ્ત્રના દાયકાઓના પુરાવા રહેલા છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં છપાઈ જાય. ચાલો એમાંથી કેટલાક પર વાત કરીએ. પહેલો વિચાર જે મારા મગજમાં બેસી ગયો છે તે છે, સરખામણી આ વિજ્ઞાનનું હૃદય છે. એક જૂથની બીજા સાથે સરખામણી કર્યા વિના આપણે અવલોકન કરી શકીએ છીએ, પણ નિષ્કર્ષ કાઢી શકતા નથી.
ખૂબ જ સચોટ છે. અને બીજો એક ઊંડો વિચાર છે, આંકડાકીય જોડાણથી કારણભૂતતા સુધી પહોંચવું એ કોઈ ગણતરી નથી, પરંતુ એક વૈજ્ઞાનિક તર્ક છે.
જાણે કોઈ વકીલ કોર્ટમાં પુરાવા રજૂ કરીને કેસ બનાવી રહ્યો હોય. આ બતાવે છે કે આ વિજ્ઞાન કળા અને વિજ્ઞાનનું કેવું સુંદર મિશ્રણ છે.
અને ત્રીજો વિચાર જે આ વિજ્ઞાનના આત્માને સ્પષ્ટ કરે છે, રોગશાસ્ત્રનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર રોગનો અભ્યાસ કરવાનો નથી, પરંતુ તેને અટકાવવાનો અને જાહેર આરોગ્ય સુધારવાનો છે. આ એક આશાવાદી વિજ્ઞાન છે.
તો હવે સૌથી અગત્યનો સવાલ, આ બધું જ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગશે?
સૌથી પહેલો ઉપયોગ તો એ છે કે આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમાચારોના વધુ સારા ગ્રાહક બની શકીએ.
હા, આ બહુ જરૂરી છે.
હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે ડાર્ક ચોકલેટ ખાવાથી યાદદાશ્તિ વધે છે. હવે આ પુસ્તક વાંચ્યા પછી મારો પહેલો વિચાર એ આવે કે ચાલો જોઈએ કે આ કયો અભ્યાસ હતો અને તેમાં કન્ફાઉન્ડિંગ પરિબળો કયા હતા.
સાચી વાત છે. હવે જ્યારે કોઈ કહેશે કે આ ખાવાથી કેન્સર મટે છે, ત્યારે હું તરત પૂછીશ, આનો પુરાવો શું છે? શું કોઈ તુલનાત્મક જૂથ હતું? કેટલા લોકો પર અભ્યાસ થયો?
બરાબર.
બીજો ઉપયોગ હું એ જોઉં છું કે આપણે જાહેર આરોગ્ય નીતિઓ પાછળનું વિજ્ઞાન સમજી શકીએ. જેમ કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ એ કોઈની અંગત સ્વતંત્રતા પર હુમલો નથી.
ના, પણ તે સેકન્ડ હેન્ડ સ્મોકના નુકસાનના મજબૂત પુરાવા પર આધારિત એક વૈજ્ઞાનિક નિર્ણય છે.
અને ત્રીજું, આપણે આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યના નિર્ણયો વધુ સારી રીતે લઈ શકીએ છીએ.
જ્યારે ડૉક્ટર કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટની સલાહ આપે ત્યારે આપણે તેના ફાયદાની સાથે સાથે તેના ગેરફાયદા વિશે પણ પૂછી શકીએ, જેમ કે ખોટા પોઝિટિવ પરિણામનું જોખમ કેટલું છે. આ જ્ઞાન આપણને દર્દીમાંથી ડૉક્ટરના ભાગીદાર બનાવે છે.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણું સામૂહિક સ્વાસ્થ્ય કોઈ સંયોગ નથી. તેની પાછળ એક વિજ્ઞાન છે જેનો પદ્ધતિસર અભ્યાસ થઈ શકે છે અને જેને સુધારી શકાય છે. જ્હોન સ્નોની વાર્તા એ વાતની સાબિતી છે કે સાધનો ભલે ઓછા હોય પણ જો વિચારવાની સાચી રીત હોય તો પણ જીવન બચાવી શકાય છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે રોગશાસ્ત્ર એ સામાજિક ન્યાય માટેનું એક સાધન છે.
એ કેવી રીતે?
જ્યારે તે ગરીબી, શિક્ષણનો અભાવ અને પ્રદૂષિત પર્યાવરણ જેવા પરિબળોને સ્વાસ્થ્ય સાથે જોડે છે ત્યારે તે સમાજની અસમાનતાઓ પર પ્રકાશ પાડે છે. તે આપણને વધુ સ્વસ્થ અને સમાન સમાજ બનાવવા માટેના પુરાવા આધારિત માર્ગો બતાવે છે.
બહુ સરસ વાત કહી.
આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું.
જરૂર.
જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને આપણે આપણા વ્યક્તિગત ડીએનએ અને આનુવંશિક જોખમો વિશે વધુ ને વધુ જાણતા જઈશું, તેમ એક મોટો પ્રશ્ન ઊભો થશે.
કયો પ્રશ્ન?
આપણે વસ્તી સ્તરની આરોગ્ય સલાહ, જે લગભગ બધા માટે સમાન હોય છે, અને અત્યંત વ્યક્તિગત માર્ગદર્શન, જે દરેક વ્યક્તિના જીન્સ પર આધારિત હોય, તે બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખીશું? જ્યારે દરેક વ્યક્તિની જોખમ પ્રોફાઇલ અનન્ય હોય ત્યારે જાહેર આરોગ્યનું સ્વરૂપ કેવું હશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.